એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. અહીં આપણે જ્ઞાનની દુનિયામાં ઊંડા ઉતરીએ છીએ. મહત્વના પુસ્તકો અને વિચારોનો સાર એટલે કે એની છણાવટ સરળ ગુજરાતીમાં કરીએ છીએ. આપણો હેતુ છે જાણકારીને સહજ અને હા રસપ્રદ બનાવવાનો.
અને આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે લખાડું તો લગભગ 200 વર્ષ પહેલાં, પણ એની ચર્ચા આજે પણ થાય છે. પુસ્તક છે ફ્રાન્સિસ ટ્રોલોપનું ડોમેસ્ટિક મેનર્સ ઓફ ધી અમેરિકન્સ. ગુજરાતીમાં કહીએ તો અમેરિકનોના ઘરેલું શિષ્ટાચાર.
સાચી વાત, આ પુસ્તક છે ને ખરેખર ધ્યાન ખેંચે એવું છે. કેમ? કારણ કે એ આપણને 19મી સદીના શરૂઆતના અમેરિકન સમાજ પર એક બહારની વ્યક્તિનો, એટલે કે એક ભણેલા ગણેલા અંગ્રેજ મહિલાનો તીક્ષ્ણ અને હા ઘણીવાર ટીકાત્મક દૃષ્ટિકોણ આપે છે.
બરાબર, એ સમયે અમેરિકા એક નવો પ્રયોગ હતો એમ કહી શકાય, અને આ પુસ્તક એ પ્રયોગ વિશેની જે રોમેન્ટિક કલ્પનાઓ હતી ને એને પડકારે છે.
અને એ જે સમાનતા અને સંસ્કારિતા વચ્ચેના તણાવની વાત કરે છે તે આજે પણ જ્યારે આપણે જુદી જુદી સંસ્કૃતિઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મને લાગે છે કે પ્રસ્તુત છે.
તો આ ફ્રાન્સિસ ટ્રોલોપ હતા કોણ, એમની થોડી વાત કરીએ.
ફ્રાન્સિસ ફેની ટ્રોલોપ, જેમનું જીવનકાળ 1769થી 1863નું રહ્યું, એ મૂળ તો એક અંગ્રેજ લેખિકા હતા, પાછળથી નવલકથાકાર તરીકે પણ ખૂબ જાણીતા થયા.
પણ એમની અમેરિકા યાત્રા સમયની પરિસ્થિતિ જાણવી રસપ્રદ છે, ખરું ને? એ જ્યારે 1827માં અમેરિકા ગયા ત્યારે લગભગ અડધી ઉંમરના 48 વર્ષના હતા. 6 બાળકોની માતા હતા, અને મુખ્ય વાત એ કે ગંભીર આર્થિક તંગી અનુભવી રહ્યા હતા.
હા, એમના પતિ નાણાકીય મુશ્કેલીમાં હતા, એટલે કંઈક નવો ધંધો શરૂ કરવાના આશયથી તેઓ અમેરિકા ગયેલા.
એટલે માત્ર પ્રવાસી નહોતા,
બરાબર એક જરૂરિયાત હતી.
ચોક્કસ, તેઓ અંગ્રેજી ઉચ્ચ મધ્યમ વર્ગના હતા, એટલે પરંપરા, સામાજિક શિષ્ટાચાર, સંસ્કારિતા, આ બધું એમના માટે બહુ મહત્વનું હતું. અને આ જ એમની ઓળખ બની અને એમના લખાણનો આધાર પણ.
અને તેઓ અમેરિકામાં કેટલો સમય રહ્યા?
લગભગ 3.5 વર્ષ, 1827થી 1831 સુધી, મુખ્યત્વે સિન્સેબાટી ઓહાયોમાં. ત્યાં એમણે ટ્રોલોપ્સ બજાર નામનો એક, એમ કહો ને કે ફેન્સી ડિપાર્ટમેન્ટ સ્ટોર જેવું કંઈક ખોલવાનો પ્રયત્ન કરેલો, પણ એ નિષ્ફળ ગયો. અને આ નિષ્ફળતા, એમના અંગત કડવા અનુભવો અને એમની પેલી અંગ્રેજી સંવેદનાઓ, એ બધું અમેરિકાની એ વખતની સરહદી અનૌપચારિક સંસ્કૃતિ સાથે સતત ટકરાતું રહ્યું. એટલે એમનું અવલોકન ખૂબ તીક્ષ્ણ બન્યું, ક્યારેક કટાક્ષપૂર્ણ અને અત્યંત વ્યક્તિગત પણ.
એટલે એમનો દ્રષ્ટિકોણ માત્ર ઉપરછલ્લો નહોતો, એ ત્યાં રહ્યા, સંઘર્ષ કર્યો અને પછી એ અનુભવોના આધારે લખ્યું. અને એ પણ જાણવા જેવું છે કે આ પુસ્તકની સફળતા પછી જ એમની લેખન કારકિર્દી ખરા અર્થમાં શરૂ થઈ.
બહુ જ વિવાદાસ્પદ રહ્યું પણ સફળ થયો.
હા, અને તેમના પુત્ર એન્થની ટ્રોલોપ એ પણ પાછળથી ખૂબ પ્રખ્યાત નવલકથાકાર બન્યા, એ પણ એક વાત છે.
ચાલો તો હવે પુસ્તક પર આવીએ. આ અમેરિકનોના ઘરેલું શિષ્ટાચાર છે શું, એનો પ્રકાર શું છે? એ કોઈ એક ચોક્કસ પ્રકારમાં બંધ બેસે એવું નથી. એમાં પ્રવાસનું વર્ણન છે, સમાજની આકરી ટીકા છે, અને સાથે સાથે ધારદાર વ્યંગ પણ છે, મિશ્રણ છે.
અને એનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, કોના માટે લખાયું હતું?
મુખ્યત્વે તો બ્રિટનના વાચકો માટે. ટ્રોલોપ એમને અમેરિકન સમાજનું, ખાસ કરીને જેક્સન યુગનું, એટલે કે લગભગ 1820થી 1840નો સમય જ્યારે લોકશાહીનો વ્યાપ વધ્યો, એનું વિગતવાર પણ અત્યંત ટીકાત્મક ચિત્ર આપવા માંગતા હતા. યુરોપમાં જે અમેરિકન લોકશાહીના ગુણગાન ગવાતા હતા એને પડકારવા માંગતા હતા.
અને આ ઘરેલું શિષ્ટાચાર પર આટલો ભાર કેમ, રોજબરોજની રીતભાત પર?
કારણ કે ટ્રોલોપ માનતા હતા કે આ નાની નાની રોજિંદી બાબતો, લોકો કેમ વર્તે છે, કેમ વાત કરે છે, કેમ ખાઈ પીએ છે, એ જ કોઈપણ સમાજના સાચા ચરિત્ર અને મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે. મોટા સિદ્ધાંતોની વાતો નહીં, પણ રોજિંદા જીવનની હકીકત.
પુસ્તકમાં એમની આછી યાત્રાનું વર્ણન છે, બરાબર ને? ક્યાંથી ક્યાં ગયા?
હા, ન્યૂ ઓર્લિન્સથી શરૂઆત થાય છે, પછી મિસિસિપી નદી પર મુસાફરી કરીને સિન્સિનાટી પહોંચે છે. સિન્સિનાટી પુસ્તકનો મોટો ભાગ રોકે છે અને એમના મોટાભાગના નકારાત્મક અનુભવો ત્યાંના જ છે.
પછી
તેઓ પૂર્વ તરફ જાય છે, બાલ્ટીમોર, ફિલેડેલ્ફિયા, વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક. ત્યાં એમને થોડી વધુ વ્યવસ્થા, થોડી વધુ સંસ્કારિતા દેખાય છે ખરી, પણ એમને જે મૂળભૂત સમસ્યાઓ લાગતી હતી એ તો ત્યાં પણ જોવા મળે છે.
અને આ બધા અવલોકનો પરથી એમની મુખ્ય દલીલ, એમનો કેન્દ્રીય વિચાર શું હતો?
એમની મુખ્ય દલીલ એ હતી કે અમેરિકાની લોકશાહી અને એનો સમાનતા પરનો અત્યંત ભાર, જેને ક્યારેક મજાકમાં હું તમારા જેટલો જ સારો છુંની ભાવના કહે છે, એના કારણે એક એવો સમાજ બન્યો છે જેમાં સાંસ્કૃતિક ઊંડાણ નથી, કલાત્મક સૂઝ નથી, સામાજિક સુંદરતાનો અભાવ છે.
એટલે કે
એમના મતે યુરોપ જેવો કુલીન વર્ગ કે સ્પષ્ટ સામાજિક પદાનુક્રમ ન હોવાને કારણે અમેરિકન સમાજ અણઘડ બની ગયો. સામાન્યતાનું વર્ચસ્વ હતું અને એક પ્રકારનો જાહેર અભિપ્રાયનો અત્યાચાર હતો, જ્યાં સાચી વ્યક્તિગતતા કે બૌદ્ધિક ચર્ચા માટે કોઈ જગ્યા જ નહોતી. બધા એકબીજા જેવું જ વિચારે એવું દબાણ હતું.
એટલે ટૂંકમાં એમનું કહેવું એમ હતું કે અમેરિકાએ જૂની દુનિયાની સામાજિક ઊંચ નીચ તો નકારી, પણ એની સાથે સાથે કલા, સાહિત્ય, શિષ્ટાચાર જેવી સારી બાબતો પણ ગુમાવી દીધી.
હા, લગભગ એવું જ. એ સ્વીકારતા હતા કે ભૌતિક સમૃદ્ધિ કદાચ આવી રહી હતી, પણ જીવનને સુંદર અને રસપ્રદ બનાવતી બાબતોનો ભોગ લેવાઈ રહ્યો હતો. એમના મતે આ લોકશાહી પ્રયોગ સફળ નહોતો. ચાલો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. સિન્સિનાટીના અનુભવોથી શરૂ કરીએ.
હા, એમના સિન્સિનાટીના અનુભવો કેવા રહ્યા?
અમેરિકા પહોંચતા જ પહેલો અનુભવ હતો સાંસ્કૃતિક આઘાતનો. લોકોની વાતચીત કરવાની રીત, મળવા બળવાની પદ્ધતિઓ, બધું જ એમને યુરોપિયન શિષ્ટાચારથી એકદમ અલગ લાગ્યું. ખૂબ જ અનૌપચારિક, સીધું. અને સિન્સિનાટી, જે એ સમયે પશ્ચિમ તરફ વિકસતું શહેર હતું, એનું ચિત્રણ તો એમણે બહુ જ નિરાશાજનક કર્યું છે.
કેવું?
સાંસ્કૃતિક રીતે વેરાન, સૌંદર્યવિહીન, અને બસ પૈસા કમાવા પર જ બધાનું ધ્યાન, બીજું કંઈ નહીં.
ઓહ,
રોજિંદા જીવન વિશે શું લખ્યું છે એમણે?
એ વિગતો પણ રસપ્રદ છે. જેમ કે સામાજિક મેળાવડા હોય તો સ્ત્રીઓ અને પુરુષો અલગ અલગ જૂથમાં રહે, પુરુષો મોટે ભાગે ધંધા પાણી અને રાજકારણની વાતો કરે અને સતત તમાકુ ચાવીને થૂક્યા કરે. આ થૂકવાની આદતની તો એમણે બહુ જ ટીકા કરી છે.
અને સ્ત્રીઓ?
સ્ત્રીઓ મોટે ભાગે ઘરગથ્થુ વાતો કે ગપસપમાં વ્યસ્ત રહે. ભોજન સમારંભો પણ એમને વિચિત્ર લાગ્યા. બધા ચૂપચાપ ઝડપથી ખાઈ લે, જાણે વાતચીત કરવાનો રિવાજ જ ન હોય. કળા, સંગીત, થિયેટર, સુંદર બગીચાઓ, આ બધાનો અભાવ એમને ખૂબ સાલ્યો.
અને નોકર ચાકર વિશે પણ કંઈક લખ્યું છે ને? હા, ત્યાં નોકર શબ્દ નહોતો વપરાતો, મદદ શબ્દ વપરાતો. પણ આ મદદ કરનારા લોકો પોતાને માલિકની બરાબર સમજતા, ઘણીવાર આદર ન બતાવતા, જે ટ્રોલોપને એમના અંગ્રેજી ઉછેર પ્રમાણે બહુ અજીબ લાગતું. બાળકો પણ એમને ખૂબ ઉછાછળા અને શિસ્ત વગરના લાગ્યા.
અને સ્ત્રીઓની સ્થિતિ વિશે?
એમના વિશે લખે છે કે ભલે ઉપર છલ્લો આદર અપાતો હોય, પણ એમનું જીવન ઘરકામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતું જ સીમિત હતું. બૌદ્ધિક ચર્ચા કે જાહેર જીવનમાં એમનું સ્થાન લગભગ નહિવત. અને પોતે જે બજાર ખોલ્યું હતું એ નિષ્ફળ ગયું, એના માટે પણ તેઓ સ્થાનિક લોકોની કલા અને સૌંદર્ય પ્રત્યેની અણસમજને જ જવાબદાર ઠેરવે છે.
આ તો થઈ સામાજિક રીતભાતની વાત, પણ એમણે ધર્મ વિશે પણ ખાસું લખ્યું છે ને, ખાસ કરીને પેલી ઇવેન્જેલિકલ ચળવળો વિશે.
હા, બિલકુલ. એમણે એ સમયની ધાર્મિક પુનરુત્થાન ચળવળો જોઈ, ખાસ કરીને કેમ્પ મીટિંગ્સ, એટલે કે જંગલમાં કે ખુલ્લી જગ્યામાં યોજાતી મોટી ધાર્મિક સભાઓ. ઘણીવાર તો એ બહુ જ ભાવનાત્મક હોય.
એના વિશે શું અવલોકન હતું એમનું?
એ સભાઓમાં જે પ્રકારનો ભાવનાત્મક ઉભરો, સામૂહિક આવેશ અને ક્યારેક મનોવૈજ્ઞાનિક દબાણ જોવા મળતું, ખાસ કરીને સ્ત્રીઓ પર, એનાથી તેઓ ખૂબ જ અસ્વસ્થ થયા. એમને એ બધું ગમ્યું નહીં.
કેમ?
એમને પોતાની એંગ્લિકન પરંપરા વધુ સંયમિત અને વ્યવસ્થિત હતી, એની સરખામણીમાં આ બધું એમને અતાર્કિક અને અણઘડ લાગ્યું. એમણે આ પ્રકારની ધાર્મિકતાને બુદ્ધિવિરોધી ગણાવી, સામાજિક રીતે ભાગલા પાડનારી કહી, અને એવું પણ કહ્યું કે અમેરિકન જીવનમાં જે સાંસ્કૃતિક ખાલીપો હતો એને ભરવાનો આ એક પ્રયાસ હતો, સાચી આધ્યાત્મિકતા નહોતી.
ઓકે, સિન્સિનાટી પછી એમની યાત્રા પૂર્વ તરફ કઈ, બરાબર? ત્યાંના અનુભવો કેવા હતા?
હા, એલેગીની પર્વતો ઓળંગીને તેઓ વોશિંગ્ટન ડીસી, બાલ્ટીમોર, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક જેવા વધુ સ્થાપિત શહેરોમાં ગયા. અહીં એમને થોડો ફેરફાર દેખાયો.
શું ફેરફાર?
અહીંનો સમાજ એમને યુરોપિયન ધોરણોની થોડો વધુ નજીક લાગ્યો. લોકોની રીતવાત થોડી સુધરેલી હતી, ઘરો વધુ વ્યવસ્થિત હતા, વાતચીતમાં થોડી વધુ રસિકતા જોવા મળી. પણ ટ્રોલોપને જે મૂળભૂત ખામીઓ દેખાતી હતી એ અહીં પણ હતી જ.
જેમ કે? કઈ ખામીઓ?
જેમ કે પૈસા કમાવા પર એ જ અતિશય ભાર, જીવનમાં કલા, સાહિત્ય કે નિરાંતની પળોનો અભાવ, અને પેલો જાહેર અભિપ્રાયનો અત્યાચાર.
એ પણ ફરી આવ્યું.
હા, એટલે કે ભલે લોકો સ્વતંત્ર હોવાનો દાવો કરે, પણ બહુમતીથી જુદું વિચારવાનો કે વર્તવાનો ડર અહીં પણ એટલો જ હતો. લોકો શું કહેશે એ ચિંતા બધા પર આવી હતી.
અને વોશિંગ્ટન ડીસી કે ન્યૂયોર્ક વિશે શું કહ્યું?
વોશિંગ્ટન ડીસીમાં તેઓ રાજકારણીઓથી પ્રમુખ એન્ડ્રુ જેક્સન સહિત ખાસ પ્રભાવિત ન થયા. શહેર પણ એમને અધૂરું અને બિનાકર્ષક લાગ્યું. ન્યૂયોર્કની ઊર્જા એમને ગમી, પણ ત્યાં ભવ્ય જાહેર સ્થાપત્યનો અભાવ અને થિયેટરના ઘૂંઘાટિયા બેકાબુ પ્રેક્ષકોની એમણે ટીકા કરી.
અને પુસ્તકનો એક અત્યંત ગંભીર મુદ્દો છે ગુલામી પ્રથા પરનું એમનું અવલોકન, ખરું ને?
હા, એ બહુ મહત્વનો ભાગ છે. વર્જિનિયા અને મેરીલેન્ડ જેવા રાજ્યોમાં એમણે જે જોયું તેના આધારે ટ્રોલોપ ગુલામીની અત્યંત સ્પષ્ટ અને કડક શબ્દોમાં નૈતિક નિંદા કરે છે.
શું કહે છે એના વિશે?
એનું વર્ણન પણ કર્યું છે. એ બાબતે તેઓ બહુ સ્પષ્ટ હતા.
તો અંતે આખા અમેરિકન અનુભવનો સાર શું કાઢ્યો એમણે?
અંતે તેઓ સ્વીકારે છે કે અમેરિકાનું મહેનતું છે, ઉદ્યમી છે, દેશ ભૌતિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે. પરંતુ એમની દલીલ એ જ રહે છે કે આ બધું કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સુસંસ્કૃત સામાજિક જીવનના ભોગે થઈ રહ્યું છે.
એટલે નિષ્કર્ષ શું?
એમનો નિષ્કર્ષ સ્પષ્ટ અને કઠોર છે. અમેરિકન લોકશાહીનો જે પ્રયોગ છે એ એક સુખી, સંસ્કારી કે પ્રશંસાપાત્ર સભ્યતા બનાવવામાં નિષ્ફળ ગયો છે. અને એટલે જ ઇંગ્લેન્ડ પાછા ફરતી વખતે એમને ખૂબ રાહતનો અનુભવ થાય છે.
બાપરે, બહુ જ આકરું મૂલ્યાંકન કહેવાય. આ પુસ્તક ખરેખર ઘણા બધા વિચારોને સ્પર્શે છે. જો આપણે મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી કેન્દ્રીય વિષય છે લોકશાહી સમાનતા વિરુદ્ધ સાંસ્કૃતિક શુદ્ધતા. ટ્રોલોપનું માનવું હતું કે અમેરિકન સમાજમાં સમાનતા પર એટલો બધો ભાર હતો કે એના કારણે શિષ્ટાચાર, પરસ્પર આદર અને કલા સાહિત્ય જેવી સૂક્ષ્મ બાબતોનો વિકાસ અટકી ગયો.
આના પરથી આપણે આજે શું વિચારી શકીએ?
આપણે એ વિચારી શકીએ કે શું આપણા સમાજમાં પણ ક્યારેક સમાનતા લાવવાના પ્રયાસોમાં કુશળતા, અનુભવ કે પરંપરાના મહત્વને ઓછું આંકવામાં આવે છે? એ એક પ્રશ્ન છે.
બરાબર, બીજો મુદ્દો કયો?
બીજો મુદ્દો જે વારંવાર આવે છે તે છે ભૌતિકવાદ, પૈસા કમાવા પર અત્યંત ધ્યાન. ટ્રોલોપના મતે આ જ અમેરિકન જીવનનું કેન્દ્ર હતું. કલા, આરામ, બૌદ્ધિક ચર્ચાઓ, આ બધા માટે જાણે સમય જ નહોતો.
આ તો આજે પણ ઘણો પ્રસ્તુત લાગે છે, નહીં? આર્થિક વિકાસની દોડમાં શું આપણે જીવનના બીજા પાસાઓ ગુમાવી રહ્યા છીએ, જેમ કે સાંસ્કૃતિક સમૃદ્ધિ કે માનસિક શાંતિ?
ખરેખર ત્રીજો મહત્વનો વિચાર છે જાહેર અભિપ્રાયનો અત્યાચાર. ટ્રોલોપને લાગ્યું કે અમેરિકનો ભલે સ્વતંત્રતાની બડી બડી વાતો કરતા હોય, પણ વાસ્તવમાં તેઓ બહુમતીના મંતવ્યોથી ડરીને જીવતા હતા. કોઈ અલગ તરી આવવા માંગતું નહોતું.
આ તો આપણા સમાજમાં પણ જોવા મળે છે. લોકો શું કહેશે એ વિચાર, એ ઘણીવાર આપણી પસંદગીઓ, આપણી અભિવ્યક્તિ, આપણી જીવનશૈલી પર કેટલો પ્રભાવ પાડે છે.
બિલકુલ. ચોથો મુદ્દો સ્ત્રીઓની સ્થિતિનો છે. ટ્રોલોપ નોંધે છે કે સ્ત્રીઓને ભલે દેખીતો આદર મળતો, પણ એમનું જીવન ખૂબ જ મર્યાદિત હતું, ઘરકામ અને ધાર્મિકતા પૂરતું. બૌદ્ધિક જગતમાં એમનું સ્થાન નહિવત હતું.
આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે, પણ શું હજુ પણ સ્ત્રીઓના બૌદ્ધિક અને જાહેર જીવન અંગે સમાજમાં અમુક ચોક્કસ અપેક્ષાઓ અસ્તિત્વ ધરાવે છે? આ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
ચોક્કસ. અને પાંચમું, જેની આપણે વાત કરી, ગુલામીનો નૈતિક દંભ. ટ્રોલોપ માટે ગુલામી એ અમેરિકન આદર્શોની પોકળતાનો સૌથી મોટો પુરાવો હતો. કોઈ પણ સમાજના ઐતિહાસિક દંભને સમજવો એ આપણને વર્તમાનમાં સામાજિક ન્યાય અને સમાનતા માટેના સંઘર્ષોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
ટ્રોલોપની લખવાની શૈલી પણ એવી હતી કે તેમના અમુક વિચારો કે વાક્યો એકદમ યાદ રહી જાય એવા છે, જેમ કે એમનો અમેરિકન સમાજ પ્રત્યેનો જે તીવ્ર અણગમો હતો એ આ એક વાક્યમાં કેવો સ્પષ્ટ દેખાય છે. મને તેઓ ગમતા નથી, મને તેમના સિદ્ધાંતો ગમતા નથી, મને તેમની રીતભાત ગમતી નથી, મને તેમના મંતવ્યો ગમતા નથી. કેટલી સ્પષ્ટતા!
હા, અને રીતભાત પર એમનું કેટલું ધ્યાન હતું એ આ વાક્ય પરથી સમજાય. સંપૂર્ણ અને સાર્વત્રિક રીતભાતનો અભાવ એટલો નોંધપાત્ર છે કે હું સતત તેનું કારણ શોધવાનો પ્રયાસ કરતી હતી. એ રોજિંદા વર્તનને સમાજની ચાવી માનતા હતા એમ કહી શકાય.
અને સમાનતાવાદની એમની ટીકા પણ એટલી જ સ્પષ્ટ હતી, જેમ કે હું તમારા જેટલો જ સારો છું ની ભાવના સંસ્કારિતાની પ્રગતિમાં અવરોધ છે. આ દર્શાવે છે કે એમના મતે સંસ્કારિતા માટે થોડો સામાજિક ક્રમ અને પરસ્પર આદર જરૂરી હતા.
અને ક્યારેક તો સાવ સામાન્ય લાગતી વિગતોનો ઉપયોગ કરીને મોટી વાત કહી દેતા, જેમ કે પેલું, તેઓ ખૂબ જ વધારે પ્રમાણમાં બેકન ખાય છે. આ એમના અવલોકનની સૂક્ષ્મતા અને કટાક્ષ કરવાની રીત બતાવે છે. એમ જ નથી લખી દીધું.
તો આ બધી વાતો પરથી આ લગભગ 200 વર્ષ જૂના પુસ્તકમાંથી આજે આપણે શું શીખી શકીએ? શું આજના જીવનમાં એનો કોઈ ઉપયોગ છે?
ચોક્કસ છે. પહેલું તો આંતર સાંસ્કૃતિક સમજ માટે. ટ્રોલપની જેમ આપણે પણ જ્યારે કોઈ જુદી સંસ્કૃતિના સંપર્કમાં આવીએ ત્યારે તેમની રોજિંદી રીતભાત, વાતચીતની શૈલી, મૂલ્યોનું અવલોકન કરી શકીએ છીએ. અલબત્ત ટ્રોલપ જેવા કડક નિર્ણયો બાંધ્યા વગર પણ ધ્યાનથી જોવાની અને સમજવાની કોશિશ કરવી એ મહત્વનું છે.
હા, એ પણ ખરું કે આ પુસ્તક આપણને આપણા પોતાના સમાજના રીત રિવાજો અને માન્યતાઓ પર સવાલ ઉઠાવવા પ્રેરે છે. જે બાબતો આપણને સાવ સામાન્ય લાગે છે એ કદાચ કોઈ બહારની વ્યક્તિને વિચિત્ર લાગે, એટલે આપણા પોતાના નોર્મ્સને પણ વિવેચનાત્મક દ્રષ્ટિથી જોવાની જરૂર છે.
અને ત્રીજું, સાંસ્કૃતિક પૂર્વગ્રહને ઓળખવામાં મદદ કરે છે. ટ્રોલોપના લખાણમાં એમનો અંગ્રેજી ઉચ્ચવર્ગીય પૂર્વગ્રહ સ્પષ્ટ દેખાય છે. આ આપણને શીખવે છે કે આપણી પોતાની પૃષ્ઠભૂમિ અને અનુભવો આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ તેને અસર કરે છે. આ સમજ આપણને વધુ સહિષ્ણુ અને સ્વજાગૃત બનાવી શકે છે.
એટલે કે એમની ભૂલોમાંથી પણ શીખવાનું છે, અને એમની અવલોકન શક્તિ, ઝીણવટ ભરી વિગતો પર ધ્યાન આપવું એ કળા આપણે પણ વિકસાવી શકીએ, ખરું ને? આપણા આસપાસના સમાજને વધુ સારી રીતે સમજવા માટે.
બરાબર. મારા માટે આ પુસ્તકમાંથી એક મોટો વિચાર એ છે કે રોજિંદા જીવનની નાની નાની બાબતો આપણે કેમ વર્તીએ છીએ, કેમ વાત કરીએ છીએ, તે સમાજના મોટા સત્યો અને તણાવોને ઉજાગર કરી શકે છે. જેમ ટ્રોલોપની નજરે અમેરિકનોની રીતભાત એમની લોકશાહી અને સમાનતાના આદર્શો સાથે જોડાયેલી હતી, ભલે નકારાત્મક રીતે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે દૃષ્ટિકોણ કેટલો મહત્વનો છે. ટ્રોલોપે જે જોયું તે તેમના પોતાના અનુભવો અને અંગ્રેજી સંસ્કારના ચશ્માથી જોયું. આ યાદ અપાવે છે કે કોઈ પણ વિશ્લેષણ કે અભિપ્રાયને સમજતી વખતે કહેનાર વ્યક્તિ ક્યાંથી આવે છે, તેની પૃષ્ઠભૂમિ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે. ટ્રોલોપનું પુસ્તક, જેમ તમે કહ્યું, ધારદાર અવલોકન અને ઊંડા પૂર્વગ્રહનું એક રસપ્રદ મિશ્રણ છે.
એકદમ સાચી વાત. અને અંતે આ પુસ્તક આપણને એવા સવાલો પૂછવા પ્રેરે છે જે આજે પણ પ્રસ્તુત છે. લોકશાહી અને સંસ્કૃતિ વચ્ચે શું સંબંધ છે? શું લોકપ્રિયતા અને બૌદ્ધિક કે કલાત્મક ગુણવત્તા વચ્ચે હંમેશા સંઘર્ષ રહેવાનો છે? આ એવા પ્રશ્નો છે જેના પર આપણે વિચાર કરતા રહેવું જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા છે.